પણ આત્માનું જ્ઞાન નથી કર્યું. શાસ્ત્રનું જ્ઞાન કર્યું અનંતવાર, શાસ્ત્રનું જ્ઞાન કર્યું, પણ જ્ઞાન તો શાસ્ત્રનું નહોતું. જેનું જ્ઞાન હતું એ જ્ઞાને એને ન જાણ્યું, અને જે જ્ઞાન જેનું નથી એને જાણવાળો કાણો. તો એ તો ખુરશીનું જ્ઞાન થયું, ખુરશી જ્ઞાનમાં જણાવી તો ખુરશીનું જ્ઞાન થયું, પણ જ્ઞાનનું જ્ઞાન અથવા આત્માનું જ્ઞાન ન થયું. એ અહીંયા વાત એક પ્રયોગની કરાવે છે, પ્રયોગ કે ખુરશી જણાય છે ત્યારે ખુરશી જણાય છે કે જ્ઞાન જણાય છે એ આમાં બતાવશે. જો હવે એ વિષય શરૂ થાય છે, પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ, આવિર્ભાવ એટલે પ્રગટપણું, સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું એટલે જે જ્ઞાનમાં શુદ્ધાત્મા જણાય એવા જ્ઞાનના પરિણામનું પ્રગટપણું, અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી એટલે કે જ્ઞેયના સંબંધથી જે થતું હતું જ્ઞાન, એ જ્ઞાન આચ્છાદિત થઈ ગયું, તિરોભૂત થઈ ગયું, રોકાઈ ગયું, એ જ્ઞાન બિલકુલ રોકાઈ જાય છે. એવી જે સ્થિતિ જ્યારે થાય છે, ખુરશીનું જ્ઞાન કરતા કરતા ખુરશીનું જ્ઞાન થતું હતું, હવે એ ખુરશી ઉપરથી લક્ષ છોડે છે પરજ્ઞેય ઉપરથી, એટલે પરજ્ઞેયનું જે જ્ઞાન થતું હતું એને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. જ્ઞેયને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની અવસ્થા એને જ્ઞાકાર જ્ઞાન, ખુરશી જણાતી હતી ત્યારે શું થતું હતું કે આત્મા નહોતો જણાતો. એ વખતે આત્મા તિરોભાવ થઈ ગયો હતો, જણાતો નહોતો. હવે એ પ્રયોગ કરે છે કે આ ખુરશી જણાતી નથી, પણ મને મારું જ્ઞાન જણાય છે, મારો જ્ઞાયક આત્મા જણાય છે. ત્યારે શું થયું કે એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો, એટલે કે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાનો તે આવિર્ભાવ થયો, અને એ અનુભવ જ્યારે થાય છે ત્યારે ખુરશી અને ખુરશી સંબંધેનું જ્ઞાન કંઈ પ્રગટ થતું નથી, એ તિરોભૂત થઈ જાય છે, જણાતું જ નથી. આત્મા જ્યારે જણાય છે ત્યારે પરજ્ઞેય જણાવવાનું બંધ થઈ જાય છે, આત્મા જણાય છે, એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. વ્યવહારની જગ્યાએ, હા, એ વ્યવહારનો નિષેધ થઈ ગયો અને નિશ્ચય પ્રગટ થઈ ગયું. સામાન્ય જ્ઞાન એ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ, જે આત્માને અવલંબીને પ્રગટ થાય તે. ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ પ્રગટપણું અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે આવી સ્થિતિ થાય છે જ્ઞાનની અવસ્થામાં, ત્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જ્ઞાન માત્ર, જ્ઞેયનો અનુભવ નહીં અને જ્ઞાકાર જ્ઞાનનો અનુભવ પણ નહીં, પણ જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ છે તો સ્થિતિ આવી રીતે, તો પણ જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આશક્ત છે, એટલે ખુરશીને ટેબલમાં જાણવામાં પીડ્યા છે, નોટને જાણવામાં પીડ્યા છે, હોના ચાંદીને જાણવામાં પીડ્યા છે, રોટલી રોટલાને જાણવામાં પીડ્યા છે, એના જ્ઞાનને પરજ્ઞેયમાં રોકે છે, નિરંતર પોતાના જ્ઞાનને પરજ્ઞેયોમાં રોકે છે, રોકીને એમાં આશક્ત થાય છે, એમાં લીન થઈ જાય છે. એમ સંયોગોને જાણવામાં જ્ઞાન રોકાય છે, અને સ્વભાવને જ્ઞાન જાણતું નથી, સ્વભાવને જાણવાનું છોડે છે, આત્માને જાણવાનું જ્ઞાન છોડે છે, અને શાસ્ત્રને એ જ્ઞાન રોકાય શાસ્ત્રમાં જાણવામાં. કે આ 15મી ગાથામાં આમ લખ્યું છે, 15મી ગાથામાં આ શબ્દ છે, એ જ્ઞાન નથી, અજ્ઞાન થઈ ગયું, ચૂપ થયો, અને પોતાનું જ્ઞાન આત્માનું છે, પણ એને પ્રસિદ્ધ ન કરતા જ્ઞાન જેનું નથી એવા પરજ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. તો અજ્ઞાનીનું જ્ઞાન જ્ઞેયોમાં આશક્ત છે, જ્ઞેયોમાં રત છે, જ્ઞેયોમાં લીન છે, જ્ઞેયમાં એકાકાર થાય છે, જ્ઞેય અને જ્ઞાનની જુદાઈ દેખાતી નથી, જ્ઞેયોમાં આશક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી, એટલે કે આત્માનું જે જ્ઞાન પ્રગટ થાય અને આનંદ આવે એ સ્વાદ અજ્ઞાનીને આવતો નથી. કેમ કે જ્ઞેયોમાં આશક્ત છે, જ્ઞેયોમાં વિરક્ત નથી. જ્ઞેયોમાં વિરક્ત થવું જોઈએ, એને બદલે જ્ઞેયોમાં આશક્ત છે. એટલે શું હાલોલુકતા? એટલે શું કહ્યું કે આસક્ત છે એટલે કે એને એમ જ થાય છે કે મને ખુરશી જણાય જ છે, મને ખુરશી ન જણાય અને મારું જ્ઞાન જણાય નહીં. નહીં, મને ખુરશી તો જણાય જ છે, એનો નિષેધ કેમ કરું? એટલે એ વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ એનામાં બિરાઈ ગઈ છે. અસદભૂત વ્યવહાર, જે ખુરશી અસદભૂત વ્યવહાર એને જાણવું, એને રોકાઈ ગયો છે અને એમાં નિષેધ કરી શકતો નથી કે ના, પ્રત્યક્ષ મારે આંખમાં જણાય છે આ ઘડિયાળ છે, હવા દસ્ત્યા છે અને ઘડિયાળ જણાતી નથી, એમ કેમ હું કહી શકું? તો જ્યાં સુધી એ અસદભૂત વ્યવહાર એવા જે જ્ઞાન એટલે જ્ઞાકાર જ્ઞાન, એનો જયારે આવિર્ભાવ થઈ રહ્યો છે પ્રગટ, ત્યારે એને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય છે, આત્મા જણાતો નથી. હવે જેને આત્મા જાણવો હોય, આત્માનો અનુભવ કરવો હોય પ્રત્યક્ષ, એણે નિષેધ કરવો પડશે વ્યવહારનો. સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું કે જે મેં વ્યવહાર કહ્યો એ નિષેધ કરવા માટે છે, એ આદરવા માટે નથી, ઉપાદેય માટે નથી, એનો નિષેધ કરવા માટે છે. હવે એ નિષેધ કેમ કરવો કે મને ઘડિયાળ જણાતી નથી, મને તો મારું જ્ઞાન જણાય છે, અથવા તો મને મારો આત્મા જ જણાય છે. એમ જ્યારે પરનો નિષેધ કરે, એ પરને જાણવાના નિષેધમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે અને ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે અને એ જ્ઞાન અંતરસન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે, ત્યારે વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થયો અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો. એમ જ્ઞાન જાણે છે ને જ્ઞાન જણાય છે, જ્ઞાન જાણે છે, જ્ઞાન જાણે છે તો પર ઉપરી ગયું. બરાબર. હવે જે જ્ઞાનમાં આ જણાય છે એમ આવતું તું, એને બદલે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, અથવા તો જ્ઞાનમાં આત્મા જણાય છે, અથવા હા ના, એ વળી ગયું, એ તો વળી ગયું. વળી ગયું કેમ કે જ્યાં સુધી ખુરશી જણાય છે ત્યાં સુધી જ્ઞાન આત્મામાં નહોતું હોતું, પણ જ્ઞાન પર જ્ઞેય સન્મુખ થતું હતું, પર જ્ઞેયને પ્રસિદ્ધ કરતું હતું, એટલે એમાં આસક્ત થતું હતું, એટલે કે વિષયોને જાણવાની લોલુપતા હતી, આસક્ત હતું. અને હું પર પદાર્થને વિષયને જાણતો જ નથી. એમ જ્યારે પર જ્ઞેયને જાણવાને માટે નિષેધ આવે છે, ત્યારે જ્ઞાન પર જ્ઞેયને જાણવાનું જ્યારે પ્રવૃત્તિ બંધ કરે છે, તો એ જ્ઞાનમાં જ્ઞાય જણાય વિના રહેતો નથી. કેમ કે જ્ઞાનનો વિષય કા તો પરજ્ઞેય થાય અને કા જ્ઞાનનો વિષય સ્વજ્ઞેય થાય. જ્ઞાનનો વ્યાપાર છે એ જાણ્યા વિના રહેશે નહીં, અને જાણવાનો એને કાંઈ ને કાંઈ વિષય મળે મળે ને મળે. વિષય વિના જ્ઞાન ઉત્પન્ન થાય જ નહીં, કેમ કે જ્ઞપ્તિ ક્રિયા છે જ્ઞાનની. એ દેખાવું બંધ થઈ ગયું, જણાવવું બંધ થઈ ગયું, ખુરશી જણાવી બંધ થઈ ગઈ. ખુરશીના સંબંધવાળું જે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થતું હતું એ પણ બંધ થઈ ગયું અને એક નવું જ્ઞાન અતિન્દ્રિય પ્રગટ થયું. કેવું કાલે શું હતું? ના, એ તો બેનશ્રીના વાક્યમાં હતું કે પર્સનમુખ વાળું જે જ્ઞાન છે એ જ્ઞાન બિડાઈ જાય છે, એ જ્ઞાન ખીલતું નથી, જ્ઞાન રોકાઈ જાય છે. ત્રણ શબ્દ હતા, એટલે એમ કહે છે કે પરને જે જાણવાનું જ્ઞાનનો તારો વ્યાપાર અનાદિકાળનો છે એ રસમાં ને રસમાં અને તને એક શ્રદ્ધા થઈ ગઈ છે કે પરને હું જાણું છું એ પોતાનો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે જાણવાનો અનુભવ છે એને એ કાયમ રાખે છે એટલે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પરને પ્રસિદ્ધ કરે છે એમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ જ થતું નથી. હવે આ પંદરમી ગાથા એમ શીખડાવે છે કે પર જ્ઞેયો જે જ્ઞાનમાં જણાય છે તેને તું જાણવાનું બંધ કર, સર્વથા બંધ કરી દે કે મને પર પદાર્થ જણાતા નથી પણ મારું જ્ઞાન જણાય છે. પછી આગળ વધીને મારો આત્મા જ્ઞાયક જ જણાય છે એમ વારંવાર તું પ્રેક્ટિસ કર. રોટલીને હું કરતી તો નથી પણ રોટલી થાય એને જાણવા જે જ્ઞાન રોકાય છે એ જ્ઞાનમાં આત્મા જણાતો નથી. હવે એ રોટલી જણાતી નથી પણ મારું જ્ઞાન જણાય છે તો એ જ્ઞાન જ્ઞેયથી વિમુખ થઈ ગયું. જે જ્ઞેયની સન્મુખ હતું એ જ્ઞેયથી વિમુખ થઈ ગયું અને જ્ઞાન જ્ઞાનમાં આવવા માંડ્યું. જ્ઞાન જ્ઞાનને જાણવા રોકાણું, જ્ઞાન જ્ઞેયને જાણવા રોકાતું હતું, એ જ્ઞાન જ્ઞાનને એટલે આત્મામાં જાણવા રોકાણું. રિબાઉન્ડ થઈ ગયું જ્ઞાન. જેમ દડો છે ભીતમાં મારીને પછી છોકરાને ખાતરી છે કે દડો મારા હાથમાં આવશે, ત્યાં ચોટશે નહીં, બરાબર. એમ પ્રેક્ટિસ કરતી વખતે આ ભીત નથી જણાતી પણ મારું જ્ઞાન જણાય છે તો ભીતની સન્મુખનો જે ઉપયોગ હતો ત્યાંથી રિબાઉન્ડ થઈને અંદરમાં આવે તો એ જ્ઞાન વિષય વિના નહીં રહે. પરજ્ઞેયને જાણવાનું બંધ કરશે તો સ્વજ્ઞેય જણાય વગર રહેશે જ નહીં. જ્ઞાન તો જ્ઞાન વિષય વિના નહીં રહે. તમે એને પર વિષય આપતા હતા, હવે પર વિષય તમે બંધ કર્યો કે મને દેવગુરુ શાસ્ત્ર જણાતા નથી, ગુરુ બેઠા છે પણ જણાતા નથી. ગુરુ બેઠા છે, ચર્મચક્ષુ ગુરુની સન્મુખ છે, ચર્મચક્ષુ ગુરુની સન્મુખ છે પણ મને મારા ગુરુદેવ જણાતા નથી, મારું જ્ઞાન જણાય છે. તો એ રિબાઉન્ડ થઈ અને જ્ઞાન આત્માની સન્મુખ થશે. હા, નિશ્ચય ગુરુને પ્રસિદ્ધ કરે. જે વ્યવહાર ગુરુને પ્રસિદ્ધ કરતું હતું જ્ઞાન એ નિશ્ચય ગુરુને પ્રસિદ્ધ કરે અને એ ગુરુએ શીખડાયું કે તું મારી સામે જોવાનું બંધ કર. એના કેવા છે આપણે આ પ્રેક્ટિસ કરીએ છીએ ને, શીખડાયું તો એને. હવે તું મારા સામે જોવાનું બંધ કર અને તારા જ્ઞાનને તારા અંતરમાં વાળીને આત્માને જો. તો એને આપણને જે કહ્યું એ આપણે કરવું, આપણે કરીએ તો આપણે આત્માનો અનુભવ થાય. સીધી વાત છે. જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં તેવું જ્ઞાન સ્વાદમાં આવતું નથી, રાગનો સ્વાદ આવે છે. જ્ઞેયમાં આસક્ત છે એટલે વિષયોને જાણવાની અભિલાષા, વિષયોને જાણવાની ઈચ્છા, એટલે એમાં રાગનો અનુભવ આવતો હતો, એમાં જ્ઞાનનો અનુભવ ના આવે. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવી છે, દ્રષ્ટાંત આપે છે. જેમ એટલે જેવી રીતે અનેક તળેના શાક આદિ, શાક પણ અનેક પ્રકારના હોય અને ઢોકરા છે, ભજીયા છે, કચોરી છે, ઊંધિયું છે, એ બધા જે અનેક પ્રકાર શાક આદિ ભોજનોના શાક અને વગેરે વગેરે જેટલા ભોજનો હોય તેના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ, મીઠું છે જે નિમક છે, એ શાક આદિ ભોજનોના સંબંધ દ્વારા એનો સંબંધ રાખીને જે સ્વાદ આવે છે તે સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ એટલે સામાન્યના તિરોભાવ સ્વરૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષરૂપ લવણ, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલોપ મનુષ્યોને આવે છે. શું કહે છે કે કારેલા ખાય છે ત્યારે એને કારેલાના સંબંધવાળી ખારપ એ અનુભવમાં આવે છે, પણ કારેલાના સંબંધથી રહિત એકલું સામાન્ય મીઠું લક્ષમાં નથી આવતું, પણ એ મીઠાની અવસ્થા પર પદાર્થ દ્વારા મીઠાનો સ્વાદ લે છે. એ કારેલાનો સ્વાદ તો લેતો જ નથી. એમ પાકેલ કેળાનું શાક કર્યું હોય તો પાકેલ કેળાના દ્વારા નમકનો સ્વાદ લે છે, કેળાનો સ્વાદ તો લેતો જ નથી. કેમ કે જો મીઠું ન હોય તો શાક ફીકું લાગે, શાક સારું લાગે જ નહીં. એટલે જે સારું લાગે છે, સ્વાદ આવે છે, એ શાકનો નથી પણ મીઠાનો છે, સબરસ છે, મીઠું છે ને સબરસ છે. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે શાકના લોલોપી ખોરાકના ગ્રધી જીવો મીઠાનો નમકનો ખારપનો સ્વાદ તો લે છે, પણ એ ઓના સંબંધવાળો ઓના સંબંધવાળું મીઠું સ્વાદમાં લે છે. પણ શાક આદિ ભોજનથી રહિત થઈને એકલી મીઠાની ગાંગડી જીભ પર મૂકતો નથી, સ્વાદમાં લેતો નથી. કેમ? કેમ કે એ લોલુપી છે, શાક આદિ ભોજનનો લોલુપી છે. એને સ્વાદ તો આવે છે નમકનો જ, મીઠાનો જ, શાકનો સ્વાદ તો આવતો નથી, પણ શાકના દ્વારા એ મીઠાનો સ્વાદ લે છે. એટલે શાકને છોડીને એકલું મીઠું એ ખાતો નથી. મીઠું તો ખાવું છે પણ ભોજન દ્વારા ખાવું છે, સીધી ગાંગડી મૂકવી નથી. એમ કે છે એને એને શાક આદિ ભોજન દ્વારા જે લવણનો સ્વાદ આવે છે એને સામાન્ય લવણ તિરભૂત થાય છે, અને વિશેષ ભેદરૂપ અનેક 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 ભોજનમાં પસરેલું જે મીઠું, તો મને આ સારું લાગ્યું, આ સારું લાગ્યું, આ સારું લાગ્યું, આ સારું લાગ્યું, તો હવે એને મીઠાનો સ્વાદ આવે છે, પણ અનેકપણા દ્વારા એ મીઠાનો સ્વાદ લે છે. એને વિશેષને એ ભેદ થઈ ગયો, ભેદનો સ્વાદ લે છે. અભેદ મીઠું એકાકાર પરના સંબંધ વગરનું એના લક્ષમાં આવતું નથી. કેમ કે શાકનો લોલુપી છે, ભોજનનો લોલુપી છે, માટે લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે. ગ્રધી છે શાક આદિ ભોજનનો, એકદમ ગ્રધી છે, એને એવું મીઠું સ્વાદમાં આવે છે ભોજનના દ્વારા, ભોજનના સંબંધવાળો. પણ અન્યના સંબંધ રહિત, એટલે શાક ભજીયા દાળ ઢોકરી આદિ અન્યના સંબંધ રહિત પણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ, એટલે એકલું મીઠું મીઠું ને મીઠું ખારપ, આ શાક મીઠું છે ને ભજીયું ખારું છે એમ નહીં, ભજીયું ખારું નથી લાગતું, મીઠું ખારું લાગે. અને જે લોલુપી છે એને ભજીયું ખારું લાગે, લોલુપી શાકનો નથી એને મીઠું ખારું લાગે. હવે છે તો મીઠું જ ખારું, પણ ભજીયાને કચોરીનો લોલુપી છે એ એમ કહે છે કે ભજીયું ખારું છે અને કચોરી ખારી થઈ. કચોરી તો ખારી છે નહીં, કારેલાનું શાક ખારું છે, કારેલાનું શાક તો કરવું છે, અને કેળાનું શાક તો મીઠું છે તો ગળ્યું છે. તો હવે કહે છે કે એ જે એના સંબંધથી જે મીઠાનો સ્વાદ લે છે, હવે એના બદલે એનો સંબંધ છોડીને, લોલુપીપણું છોડીને, ભજીયું ખાતી વખતે ભજીયા ઉપરનું લોલુપણું છોડે, બે જણા ભજીયા ખાય છે, ભજીયા એક જ જાતના ભજીયા બે જણા જમવા બેઠા, એકને મીઠું ખારું લાગે છે અને એકને ભજીયું ખારું લાગે છે. આપણે પૂછીએ કે આમાં શું ખારું લાગે છે, કે ભજીયું મને ખારું લાગે છે. બીજાને એમ પૂછીએ કે તમને શું ખારું લાગે છે, કે મને મીઠું ખારું લાગે છે. કેમ કે ભજ્યું તો ખારું છે જ નહીં. હા, ભેદ જ્ઞાન કર્યું, એક એમાં ગ્રધી છે, એકાકાર થઈ જાય છે, જમવાનો રસીલો છે, અને એકને રસ ફીકો પડી ગયો છે. એને ભજ્યું ખાય તો ઠીક, કારેલાનું શાક ખાય તો ઠીક, દાળ ખાય તો ઠીક, પણ એ તો મીઠાનો સ્વાદ લે છે. બધા પદાર્થો માંથી એકાકાર મીઠાને જુએ છે, એ પદાર્થ ને જોતો જ નથી. એમ હા, હજી તો દ્રષ્ટાંત છે, પછી સિદ્ધાંતમાં તો પસીનો ઉતરી જશે જરાક. એવી છે આ પોઈન્ટ, એવો છે ને આ પોઈન્ટ. ભલભલા આમાં થાપ ખાય, આમાં ભલભલા થાપ ખાય છે. આ એ પોઈન્ટ એવો છે. રાગ ન કરવો એ તો બધાને બેસે કે રાગ કરવો હોય તો દુઃખદાયક છે, રાગ કરવો હોય તો અજ્ઞાન છે. કેમ કે કસાય છે, આત્મા અકસાય સ્વભાવી છે શુદ્ધ. અને રાગને કરતું તો બુદ્ધિ રાખવી, એ તો સંસાર છે. પણ જ્ઞાન પરને જાણતું નથી એ નિષેધ કરવો અઘરો છે. એ વાત આમાં છે. લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે, પણ અન્યના સંબંધ રહિત પણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપીને આવતો નથી. કેમ કે એને એ શાક જ ખારું દેખાય છે, એને મીઠું ખારું દેખાતું નથી. કેમ કે મીઠું એની દૃષ્ટિમાંથી ઓજલ થઈ ગયું, તિરોભૂત થઈ ગયું. અને શાકનો ગ્રંથિ શાકમાં એકાકાર છે એટલે શાક ખારું લાગે છે. વળી પરમાર્થથી જોવામાં આવે તો હવે એક બીજો વિષય કહે છે કે શાક દ્વારા પણ મીઠાનો સ્વાદ આવે છે અને મીઠા દ્વારા પણ મીઠાનો સ્વાદ આવે છે. જે શાકનો લોલુપી નથી એ શાક ખાતો હોય તો શાક દ્વારા જે ખારપનો સ્વાદ આવ્યો તો પણ એ ખારપનો સ્વાદ લે છે, અને શાકથી જુદું મીઠું હોય તો પણ ખારપનો સ્વાદ લે છે. એમ એમ કરીને એક વખત આત્માનો અનુભવ થઈ ગયા પછી એ જ્ઞાન આત્માને જાણે છે તો એ જ્ઞાન જણાય છે, અને જ્ઞેયને જાણે છે તો પણ જ્ઞાન જ જણાય છે. એમ કેસે પછી એમ કેસે, બહુ ઊંચી વાત છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસુક લવણ છે, એટલે શાકના સંબંધવાળું જે ખારપ છે લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતો લવણ છે. લવણ તો તેનું તે છે, એના સંબંધમાં હોય તોય લવણ, અને સંબંધ છૂટે તોય લવણ તો લવણ છે. લવણ કાંઈ કારેલાના કડવાના સ્વાદરૂપે થયું નથી, એ તો કારેલાના સંયોગ સંબંધમાં હતું તો એ ખારાપણું છોડતું નહોતું. અને તમે મીઠું એમાં શાકમાં ન નાખો તો એ ખારાપણું છોડતું નથી. એનો સ્વભાવ તો ખારો ખારો ને ખારો છે, પરના સંબંધમાં હોય તો એનો સ્વભાવ છોડે નહીં, અને પરનો સંબંધ છોડે તો ખારપ એની છૂટતી નથી. એ હવે આવશે, એ જ્ઞાનની વાત હવે આવશે. આ હજી દ્રષ્ટાંત છે. કે છે કે પરમાર્થથી જોવામાં આવે તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ તે સામાન્યના આવિર્ભાવનું લવણ છે. એવી રીતે હવે દ્રષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંતમાં ઉતારો. ખરેખર તો દ્રષ્ટાંત અઘરું છે અને સિદ્ધાંત સહેલો છે. હા, દ્રષ્ટાંત પછી આપણે લેશું, ફરીથી લેશું, અને ભાવાર્થમાં આવશે, ભાવાર્થમાં વધારે. દ્રષ્ટાંતમાં એમ કહ્યું બેન કે લવણ તો લવણ છે, લવણના સ્વાદ લેવા માટે, લવણનો સ્વાદ લેવા માટે, ઉપાદાનનો સ્વાદ લેવા માટે નિમિત્તના સંબંધની એને જરૂર પડતી નથી. લવણ છે, મીઠું છે, ક્ષાર છે, એ ઉપાદાન બરાબર છે, એ ઉપાદાન. હવે તમારે ખારપનો સ્વાદ લેવો છે દાખલા તરીકે, તો ખારપના સ્વાદ લેવા માટે શાકમાં નાખીને નિમિત્તનો સંગ કરીને તમે શું કામ ખારપનો સ્વાદ લ્યો છો? એકલો જીદો લઈ લ્યો ને સ્વાદ, એને નિમિત્તની અપેક્ષાની કઈ જરૂર છે? ઠીક, હવે ના, નિમિત્તના અપેક્ષાની જરૂર હોય કેવી રીતે? કે દાખલા તરીકે મીઠાની કણી તમે મોઢા ઉપર મૂકો અને જે ખારપ આવે, દાખલા તરીકે 100% ખારપ આવી, હવે એ ખારપને જો તમે શાકમાં નાખતા 200% ખારપ થઈ જતું હોય તો તમે એમાં નાખો, પણ હવે એમાં નાખતા કઈ એનો ટકો વધતો નથી, ટકો ઘટતો નથી, એ તો જે છે તે છે. તો પછી નિમિત્તનો સારો લઈને, શાક એટલે નિમિત્ત, ભજીયું તે નિમિત્ત, એને નિમિત્તના સંબંધમાં લઈને ઉપાદાનનો સ્વાદ શા માટે લ્યો છો? જ્ઞાનને આ ક્રોધના સંબંધ દ્વારા જ્ઞાનનો અનુભવ શા માટે કરો છો? ક્રોધના સંબંધ રહી સીધો જ્ઞાનનો અનુભવ લઈ ગયો ને, એમ કહે છે. જે એનું જ્ઞાનનું સ્વરૂપ છે એ તો જ્ઞાન જ છે. હવે જ્ઞાનને તમે સીધું નજરમાં લ્યો કે જ્ઞેય દ્વારા લ્યો? હવે જયારે જ્ઞેય દ્વારા જ્ઞાનનો તમે સ્વરૂપ લ્યો છો જ્ઞાનમાં, તો જ્ઞાન અનુભવમાં આવતો નથી, જ્ઞેય અનુભવમાં આવે છે. ડંકાઈ જ્ઞાન કેવું? ઓલું જ્ઞેય જ દેખાય છે, જ્ઞાન ઢંકાઈ જાય છે. જ્ઞાનને તમારે જ્ઞાન પ્રગટ કરવું હોય તો એમ કે છે કે શાસ્ત્રનો અવલંબન શા માટે લ્યો છો? શાસ્ત્રના અવલંબન દ્વારા, શાસ્ત્રને નિમિત્ત બનાવીને, જ્ઞાનની પર્યાયને નિમિત્ત નૈમિતિક બનાવીને, એવા જ્ઞાનની પર્યાયને શા માટે તમે જાણો છો? તમે જ્ઞેયથી નિરપેક્ષ, શાસ્ત્રથી નિરપેક્ષ સીધું જ્ઞાન અનુભવમાં લઈ લો ને. તમારે શાસ્ત્ર જ્ઞાન પ્રગટ કરવા માટે શાસ્ત્રની શું જરૂર છે? નિમિત્તની કઈ અપેક્ષા છે? તમે મીઠું તમારે ખાવું છે તો શાકમાં ભેળવીને શું કામ ખાવ છો? સીધું મીઠામાં લઈ લ્યો ને મોઢા ઉપર કણી મૂકી દો. હે, ભજીયામાં મીઠું નથી, ભજીયામાં ભજ્યું છે ને મીઠામાં મીઠું છે, એટલે આ વાતની ખબર જ નથી ને જગતના આત્મજીવોને. થોડું સમજાણું, થોડો ખેલાયો કે મીઠું છે ઉપાદાન છે, બરાબર છે, ભજ્યું છે એ નિમિત્ત છે, બરાબર. હવે એ નિમિત્ત અને મીઠાનો સંયોગ સંબંધ તમે મનાવ્યો, હવે સ્વાદ લેવો છે મીઠાનો, અને ભજીયા દ્વારા તમે મીઠાનો સ્વાદ લીધો. હવે ભજીયા દ્વારા મીઠાનો સ્વાદ આવે છે એ ભજીયાનો લોલુપી કહેવાય, ગ્રધી ગ્રધી થઈ ગઈ, આસક્ત થઈ ગયો. નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ, નિમિત્ત દ્વારા તમે મીઠાનો સ્વાદ લીધો. હવે કહે છે કે નિમિત્તની એમાં જરૂર શું છે? પરયોગની, પરસયોગની જરૂર નથી, તમે મીઠાની કણી સીધી એમાં લઈ લો. અથવા ભજીયું ખાતા વખતે ભજીયાનો સ્વાદ અને મીઠાનો સ્વાદને અલગ પાડી અને ખારપનો સ્વાદ લઈ લો તમે, તો ભલે એનો સંયોગ હોય તો પણ તમને એનો સ્વાદ નહીં આવે, તમને ખારપનો સ્વાદ આવશે. ગ્રધી પણ છૂટી જાય તો, એમ આશક્તિ શાકની છૂટી જાય તો મીઠાનો સ્વાદ આવે છે. જરા ઝીણી વાત છે, વધારે હા આવશે આવશે. આખી આ ગાથા આખી પૂરી થશે ને, જો ગાથા શરૂ કરી ત્યારે જેટલો સમજણ હતી એને બદલે ગાથા જયારે પૂરી થશે ત્યારે થોડીક સમજણ વધશે, સમજી ગયા? અને પછી તમે નિરંતર આ વાતનો વિચાર વારે ઘડીએ કર્યા કરશો ને, તો એ જ્ઞાન તમારું ઉઘડતું જશે. એટલે તથા પ્રકારનું જે સમજણ લેવી છે એ સમજણ વધતી જશે, એની માત્રા વધતી જશે, સમજી ગયા? કોઈ શીખીને આવ્યું નથી, ધીમે 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 ખ્યાલમાં આવી શકે. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે, જેમ ઓલું अनेक तरह ना अनेक प्रकार ना शाकादी भोजन होते नहीं पहली लीटी में निमित्त अहिया पण ये छे अनेक प्रकार ना गनियो ना आकारो एटले स्वरूपो भिन्न भिन्न खाटो पदार्थ मीठो पदार्थ अनेक प्रकार ना बाह्य पदार्थ लांबो टूको खुर्शी टेबल अनेक प्रकार गनियो ना स्वरूपो साथे एनिमित छे ज्ञान छे उपादान अने ज्ञेय छे निमित्त हवे तमारे जाणवू छे ज्ञान ने हवे ज्ञान ने जाणवू छे तो निमित्त द्वारा ज्ञान ने क्या जाणो खुर्शी खुर्शी जणाय तो मने ज्ञान जणाय खुर्शी जणाय तो ज्ञान जणाय अने खुर्शी न जणाय तो ज्ञान न जणाय नहीं जो भज्जू खाऊं तो खारप नो स्वाद आवे अने भज्जू न खाऊं तो खारप नो स्वाद ना आवे एम न बने हाँ एम के छे के हूँ ज्ञेय ने जाणू तो मने ज्ञान जणाय अने हूँ ज्ञेय ने जाणवानु बंद करूं तो मारा ज्ञान नो नाश थी जाए तो ज्ञान न जणाय तो के ना एम नथी ज्ञान भिन्न छे ज्ञेय भिन्न छे ज्ञान उपादान छे पर ज्ञेय निमित्त छे हवे ज्ञान ने ज्ञान थी जाणवा माटे ज्ञेय ने द्वारा निमित्त द्वारा जाणवानी अपेक्षा ज नथी तो ज्ञान पराधीन थई गयुं तो ज्ञेय ने जाने त्यारे ज्ञान जणाय ज्ञेय ने जाने तो ज्ञान जणाय ज्ञेय न जणाय त्यारे पण ज्ञान ज एटले खरेखर तो ऊर्जपणे ज्ञान ज जणाय छे ज्ञेय जणातो ज नथी ई भ्रांति छे टाळवी जोईए आ भ्रांति टाळवानी गाथा छे आ गाथा छे ने ए भ्रांति टाळवानी छे भ्रांति छे એનો સ્વીકાર કર્યા પછી હવે ભ્રાંતિ છે એમ ન લેવું પણ ભ્રાંતિ આમ તળે એમ લેવું સમજી ગયા હા ભ્રાંતિ ટાળવા માટેની આ પ્રેક્ટિસ કરવાની છે ભલે અનાદિના એને સંસ્કાર એવા છે રૂઢ થઈ ગયું છે પણ જ્યારે જ્ઞાનીઓ મળે અને જ્ઞાનીઓ એમ કે તારે તો જ્ઞાન જાણવું છે ને જ્ઞાનને જાણવું છે ને તો જ્ઞાનને જાણવું હોય તો પરજ્ઞેયના માધ્યમથી શાસ્ત્રના માધ્યમથી જ્ઞાન શા માટે પ્રગટ કરે છે એમાં શાસ્ત્રની જરૂર શું છે તારે અને દેશના લબ્ધિની તારે જરૂર શું છે કે દેશના લબ્ધિ મને મળે તો મારું જ્ઞાન થાય એમ નથી કેમ કે તો જ્ઞેય આધીન દ્રષ્ટિ થઈ ગઈ તારી જ્ઞેય લુબ્ધ થઈ ગયો એટલે જ્ઞેયથી જ્ઞાન થાય એવી તારી બુદ્ધિ થઈ જશે જ્ઞેયથી જ્ઞાન થતું જ નથી જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે રોટલી છે રોટલી સામે જોઉં તો રોટલીનું જ્ઞાન થાય અને જો રોટલીની સામે ન જોઉં તો મને મારું જ્ઞાન ન થાય કે ના રોટલીની સામે જો ત્યારે પણ જ્ઞાન જ્ઞાનથી થાય રોટલીને જાણવાનું બંધ થાય તો પણ જ્ઞાન જ્ઞાનથી થાય જ્ઞાનને જાણવા માટે રોટલીની નિમિત્તની બિલકુલ અપેક્ષા નથી એમ પણ તમે જ્યારે એને જાણો છો ત્યારે એના સંબંધવાળું જ્ઞાન જણાણું જાણો છો તો તમારા જ્ઞાનને જ પણ એ જ્ઞાનમાં ઓને નિમિત્ત બનાવીને તમે તમારા જ્ઞાનને જાણ્યું અજ્ઞાન થઈ ગયું હા અજ્ઞાન થઈ ગયું તમે દાખલો આપ્યો ને તમે પકડાઈ ગયા આપણે તો અજ્ઞાન ટાળવું છે ને એનું અજ્ઞાન ટાળવા માટેની આ તો એક કે તમને તમારા દીકરા અહીંયા નથી પણ તમારા દીકરાનું જ્ઞાન કરવા માટે તમે તમારા દીકરાને નિમિત્ત બનાવ્યું ત્યારે તમને તમારા દીકરાનું જ્ઞાન થયું હવે સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે તમારે પરપદાર્થને જો જાણવા હોય કદાચ ભલે દીકરાદીને તો પણ તમે તમારા જ્ઞાન દ્વારા આત્માને જાણો તો આત્માને જાણતા આખો લોક અલગ જણાઈ જશે તમે તમારા જ્ઞાન દ્વારા તમારા આત્માને જાણો, આત્માને જાણો એટલે જ્ઞાયકને જાણો, પરજ્ઞેયને જાણવાનું બંધ કરો. તો જ્ઞાયકને જાણતા જાણતા સેજે જ્ઞેયો જણાઈ જશે. તો એ જ્ઞેયો જણાવવા છતાં જ્ઞેયમાં આશક્ત નહીં થાવ તમે. તમારો પુત્ર જણાશે પણ પુત્રમાં મોહ નહીં થાય. અત્યારે તમારું જ્ઞાન આત્માને જાણ્યા વિના તમારા પુત્રને જાણવા જાઓ છો તો મોહ થયા વિના રહેશે નહીં. એ સંસાર છે, એ અજ્ઞાન થઈ ગયું. હા, મારો પુત્ર આવ્યો ને, મારું જ્ઞાન ના આવ્યું. હે, પુત્ર તમારો છે કે તમારું જ્ઞાન છે? તો પુત્ર મારો નથી. હે, નહીં. બાપુ, પણ અમલમાં તો મૂકવું પડશે ને. અઘરું હોય પણ પરમ સત્ય છે ને, એટલું તો બેસે છે ને, કે મારો સંસાર અને દુઃખ કેમ ટળે, કે અનાદિકાળથી પરને જાણી અને પરમા મોહ કરે છે. અને જ્યારે આત્માને જાણવાનું છોડે છે જ્ઞાન અને પરને જાણે છે જ્ઞેયને, ત્યારે મોહ સહિત જ જાણે, રાગ સહિત જ જાણે. પણ એ પરને જાણવાનું બંધ કરી અને જ્ઞાન આત્માને જાણે ત્યારે મોહ થાય જ નહીં. કેમ કે સ્વાશ્રિત મોહ ન હોય, પરાશ્રિત મોહ હોય. ક્યાંથી મોહ થાય? ક્યાંથી? પોતાના ભગવાન આત્માને જ્ઞાન જાણે, અનુભવ કરે ત્યારે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય નહીં. અને આત્માને જાણતા જાણતા પછી જે પરપદાર્થ જણાય તો તમને મોહ નહીં થાય, પણ જ્ઞાન થશે. સ્વને જાણતા પરને જાણવાનું જે જ્ઞાન થાય એને વ્યવહાર કહેવાય. સ્વને જાણે જ્ઞાન તે નિશ્ચય ને પરને જાણે તે વ્યવહાર. બસ જેમ પદાર્થ જે પદાર્થના છે સ્વને જાણતા પર જણાય, બસ એટલું જ. મોહ રહી નથી, પણ નિશ્ચયને છોડીને પરને એકલા જાણવા જાવ તો મોહ થયા વિના રહેશે નહીં. હા, કારણ છે, ભેગા થાય, અજ્ઞાન થઈ ગયું ને. હા, મને મારો પુત્ર જણાતો નથી, પણ પુત્ર જેમાં જણાય છે એવું જ્ઞાન જણાનું, એ અજ્ઞાન થઈ ગયું. મને મારો પુત્ર જે જ્ઞાનમાં નિમિત્ત છે તો એક અપેક્ષા એ પુત્ર જણાય છે મને. બીજી અપેક્ષા અંદરમાં લ્યો તો પુત્ર જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે જ્ઞાનની પર્યાય જણાય છે. પણ એ જ્ઞાનની પર્યાય કેવી જણાય છે? કે જ્ઞાકાર જ્ઞાન જણાણું, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન તમે જણાણું. પુત્ર જેમાં જણાય, પુત્ર જેમાં જણાય એવું જ્ઞાન જણાણું ને. પણ જ્ઞાયક જેમાં જણાય એવું જ્ઞાન જાણો. અલ્પા જણાય તો અજ્ઞાન છે. અલ્પા જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે એ મને જ્ઞાનની પર્યાય જણાય છે. એટલે ઓલું નિમિત્ત અને આ નિમિત્ત, એનું ઈર્યું, એનું એમાં કઈ ફેરફાર નહીં. સમજી ગયા? હવે બે ને છોડીને મારા જ્ઞાનમાં તો મારો જ્ઞાયક ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. મારા જ્ઞાનમાં મારું જ્ઞાન જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે. એમ જ્યાં તમે નિમિત અને નૈમિતિક બે નું લક્ષ છોડ્યું, અલ્પાનું લક્ષ છોડ્યું, અલ્પા જેમાં જણાય એવી નૈમિતિક જ્ઞાનની પર્યાય ઇન્દ્રિય જ્ઞાન એને પણ છોડ્યું, હવે તમે આવ્યું જ્ઞાનમાં. અરે, મારા જ્ઞાનમાં તો ભગવાન આત્મા મને જણાઈ ગયો છે. જ્ઞાનમાં જ્ઞાન છે, ઉપયોગમાં ઉપયોગ છે. એમ જ્યાં નક્કી કરવા જાઓ ત્યાં એ જ્ઞાન ખરેખર આત્માની સન્મુખ થઈ અને આત્માનો અનુભવ કરશે. જાણનાર જણાય છે, પર જણાતું નથી. પર જણાતું નથી એમાં નિમિત્ત નો પણ નિષેધ, નૈમિતિક જ્ઞાનની ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયનો પણ નિષેધ. એ જ્ઞાકાર જ્ઞાનનો નિષેધ જ્યારે થાય ત્યારે સામાન્યનો આવિર્ભાવ પ્રગટ થાય. જ્ઞાન આત્માને વિષય કરશે. સમજાણું હવે? થોડો થોડો ખ્યાલ આવ્યો? આખી ગાથા સાથે પૂરી ઘણો ખ્યાલ આવશે. કેટલોક વિષય એવો છે ને કે ઘણો વિષય કોક વખત જલ્દી ખ્યાલમાં આવે, અને કેટલોક વિષય એવો ગંભીર હોય તો થોડોક મોડો ખ્યાલમાં. આ ઉનાળવાળી વાત છે. આ જે છે ને એ પ્રયોગ કરવાની વાત છે. આમ ખુરશી જણાય છે ને ત્યારે પ્રયોગ કરવું, કે ખુરશી જણાય છે કે જ્ઞાન જણાય છે, ખુરશી જણાય છે ખુરશી સંબંધેનું જ્ઞાન જણાય છે કે આત્મા સંબંધેનું જ્ઞાન જણાય છે કે આત્મા જણાય છે, એનાથી ઊંડું આવ્યું જરા વધારે. સમજી ગયા? ચલો, ખુરશી જણાય છે કે ખુરશી સંબંધેની જ્ઞાનની પર્યાય જણાય છે કે જેમાં ખુરશી જણાય છે એ જણાય છે કે ના એ નથી જણાતી, ત્યારે શું જણાય છે? કે જ્ઞાયક જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાય જણાય છે કે ના એ જણાતી નથી, ત્યારે શું જણાય છે? જ્ઞાયક. સમજાણું હવે? દ્રવ્ય ઉપર આવી ગયું જ્ઞાન. હા, પર્યાય જણાતી નથી. હા, જ્ઞાયક જેમાં જણાય, જ્ઞાયક જેમાં જણાય એ જ્ઞાન પર્યાય પણ જણાતી નથી, પણ જ્ઞાનની પર્યાયમાં જે ઉપાદેય તત્વ છે જ્ઞાયક એ જણાય છે બસ. ત્યારે જ્ઞાનની પર્યાય આત્મસન્મુખ થઈને અનુભવ કરી લેશે, જાણનારો જણાય છે બસ. બહુ સમયસાર શાસ્ત્ર એટલે શું? પંકજ જણાય છે કે ના પંકજ જણાતો નથી? પંકજ જે જ્ઞાનની પર્યાયમાં મને જણાય છે એવી જ્ઞાનની પર્યાય જણાય છે કે ના એ પર્યાય જણાતી નથી? મને જ્ઞાન જણાય છે, જ્ઞાયક જણાય છે બસ. આત્મા, આત્માને જોવો આપણે તો, આપણે પંકજને જોવાનું બંધ કરવાનું. એ અનંત ગુણનો પિંડ આવશે, બીજું કઈ નહીં આવે. અને બીજું લોકાલોક જણાશે તો વ્યવહાર છે. મને તો પ્રતિમા જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. જો દુનિયામાં એ શ્રીમદે કહ્યું, ઘટપટ આદિને જાણ તેથી તેને માન, એનું અસ્તિત્વ છે એમ તું માન જ, પણ એ જેની સત્તામાં જાણનાર છે એને તો ઉડાડ્યો, તે આખો આત્મા ગુમ કર્યો, મોટું અજ્ઞાન થઈ ગયું, ભૂલી ગયો. હાવ એને જાણવા જાય છે. જો અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે, એટલે કે એના સ્વરૂપો સાથે મિશ્ર રૂપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેકાકારરૂપ જ્ઞાન, એટલે કે હમણાં આ ખુરશી જણાણી, પછી ટેબલ જણાય છે, પછી ઘડિયાળ જણાણી, પછી પંખો જણાય છે, હવે એ અનેકાકાર જ્ઞાન એને થઈ ગયું. આ જણાય છે, 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 પણ એકાકાર જ્ઞાન જ જણાય છે સર્વ અવસ્થામાં, એ છૂટી ગયું. ખુરશીને જાણતા જ્ઞાન જણાય, સોફા સેટને જાણતા જ્ઞાન જણાય, સમયસારને જાણતા જ્ઞાન જણાય, એ રહી ગયું. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એટલે ખંડ ખંડ જ્ઞાન થઈ ગયું, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, રહી ગયું, આખું રહી ગયું બસ. આખું ભૂલ એ થઈ ગઈ, આખો સંસાર ઉભો થયો એ કે પોતે પોતાને ભૂલી ગયો, પોતાનો આત્મા સમય સમયે જણાવા છતાં એનો સ્વીકાર નથી કરતો, અને જે પર પદાર્થ છે આત્માથી ભિન્ન એ મને જણાય છે એટલે એ અજ્ઞાન થઈ ગયું. જે જ્ઞાન જેનું છે એને ન જાણે એનું નામ અજ્ઞાન, બસ એટલામાં આવી ગયું. અખંડ ને લક્ષમાં ન લીધું અને ખંડ ખંડ જ્ઞાન ને લીધું, અને પરના સંબંધ વાળું જ્ઞાન, નૈમિતિક જ્ઞાન, વિશેષ આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ અનેકાકાર જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે. જ્ઞેયલુબ્ધ કેમ કયા? જ્ઞેયમાં આશક્ત, કે આશક્ત કેમ કયા? કે મને આ પરપદાર્થ જણાય જ છે એમ. પરપદાર્થ નથી જણાતા કેમ? પરપદાર્થ જણાય છે એટલે એની આખી બુદ્ધિ જ્ઞેયમાં જાય છે, અટકી ગઈ, જ્ઞેયમાં રોકાઈ ગયો. એનું જે જ્ઞાન છે એનું ભેદજ્ઞાન ન કર્યું. જ્ઞેય અને જ્ઞાયકનું જે ભેદજ્ઞાન કરવું જોઈએ એ ન કર્યું. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ ઉભો કરે છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા. એમ બધામાં બધામાં ભેદ, ચારે બાજુ ભેદજ્ઞાન. જો હવે જયારે તમને જ્ઞેય જણાય છે ત્યારે એ સમયે તમારા જ્ઞાનમાં આત્મા નથી જણાતો, એ મોટો વાંધો આવ્યો, બરાબર. હવે જયારે તમે એમ કહો કે આ મને ભીત જણાતી નથી અને મારા જ્ઞાનમાં આત્મા જણાય છે, તો શું થશે? હા, તો અનુભવ થશે, તો અનુભવ થશે. આનો નિષેધ કરવાથી જ્ઞાન આત્મામાં આવી જશે, એ આત્મલાભ થશે. હા, અને વ્યવહારનો તો નિષેધ કરવા લાયક જ છે. જ્ઞાન પરને જાણે છે એ અસદભૂત વ્યવહાર છે, એનો નિષેધ કરવા યોગ્ય છે. આત્મા આત્માને જાણે છે એનો નિષેધ કરવા યોગ્ય છે. આત્મા આત્માને જાણે છે એમાં ભેદરૂપ વ્યવહાર આવ્યો. ક્યાં બે આત્મા છે? કયો આત્મા ક્યાં આત્માને જાણે? ખડીના દ્રષ્ટાંત આવ્યું તો આપણે. હા, જો ખડી ભીતને સફેદ કરે છે એ વ્યવહાર છે, એમાં સાધ્યની સિદ્ધિ નથી એટલે ખડી.